समय सार भगवान कुमकुंदाचार्य रचित समय सार द्रव्यानुयोगनो उत्तम ग्रंथ अने एनी उपर एवी ज उत्तम टीका अपना बधाना एवा सद्भाग्य के आवा अपूर्व ग्रंथ एनी अपूर्व टीका अने एना उपर आपणने गुरुदेवे 19 वक्त वाँची अने खूब स्पष्टताओ करी अने घणुं घणुं समझाव्युं। द्रव्यानुयोगनुं स्वरूप समयसार अने एनी आत्मखाती नामनी टीका अने जयसेन आचार्य भगवाननी पण टीका लईए ए बे टीका अने गुरुदेवनी वाणी ए द्वारा खूब स्पष्ट थयुं। आखो द्रव्यानुयोग गुरुदेवे खूब सरस रीते समझाव्यो अने एने लीधे थईने अत्यारे वर्तमानमां आपणे आ महासागर जेवा ज्ञानमांथी आपणे बिंदु जेटला एक बिंदु जेटला ज्ञाननी प्राप्ति करी शक्या। समयसारनी पहेली गाथा नो स्वाध्याय चाले छे, एमां आपणे टीका पूरी करी छे अने हवे आपणे भावार्थ लेवानो छे। भावार्थ लेता पहेला समयसार ની પહેલી ગાથાની ટીકામાંથી મુખ્ય વાતો આપણે ફરીથી જોઈએ। ટીકામાં જે ખાસ કરીને જે વાત લેવામાં આવી છે એને આપણે શોધવા જવામાં બહુ તકલીફ ન પડે એટલે આપણે ગાથાર્થમાંથી એ શબ્દોને પકડીએ એટલે ખ્યાલ આવશે। એક તો અહીંયા જે વાત લખી છે એ બહુ જ થોડા શબ્દોમાં લઈએ તો એમ કહેવાય કે કુમકુંદાચાર્ય ભગવાને આ ગાથામાં એક પ્રતિજ્ઞા કરી। શું પ્રતિજ્ઞા કરી? કે હું આ સમયસાર કહીશ, સમયસાર નામના પ્રાભૃતને કહીશ। હવે સમયસાર નામના પ્રાભૃતને કહીશ તો એ સમયસાર શું છે? તો એના વિશેષણ તરીકે એમણે એમ મૂક્યું કે આ શ્રુત કેવળીઓએ કહેલું આ જ્ઞાન છે, આ શ્રુત કેવળીઓએ જે કહેલું એ જ્ઞાન છે અને એ શ્રુત કેવળીઓએ કહેલા એ સમયસાર નામના પ્રાભૃતને હું કહીશ। કઈ રીતે કહીશ? તો એ કહેતા પહેલા એ સિદ્ધોને નમસ્કાર કરે છે, સર્વ સિદ્ધોને નમસ્કાર કરીને એ શ્રુત કેવળીઓએ કહેલા સમય પ્રાભૃત નામના ગ્રંથને હું કહીશ એવી એમની ભાવના છે અને એ પ્રમાણે એ શરૂઆત કરે છે એટલે એ રીતે પ્રતિજ્ઞા રૂપે કહ્યું। પણ હવે સિદ્ધોની વાત આવી તો કેવા સિદ્ધો એના વિશેષણ મૂક્યા આચાર્ય ભગવાને। સિદ્ધો તો કેવા સિદ્ધો? તો જેમણે એવી ગતિ પ્રાપ્ત કરી છે, કેવી ગતિ? ધ્રુવ, અચળ અને અનુપમ એ ત્રણ વિશેષણોથી યુક્ત ગતિ પ્રાપ્ત થઈ છે, એ સિદ્ધ ગતિ છે। એવી સિદ્ધ ગતિને પ્રાપ્ત કરનારા સિદ્ધોને હું નમસ્કાર કરીને આ શ્રુત કેવળીઓએ કહેલા સમય નામના પ્રાભૃતને કહીશ। હવે વાત તો આટલી જ છે, એમાં આપણને એમ લાગે કે બરાબર છે। આમાં એક પ્રકારે ગ્રંથની શરૂઆત કરતા મંગલાચરણ કર્યું, પરંતુ એમાં જે ભાવ ભરેલા છે એ ભાવને અમૃતચંદ્રાચાર્ય ભગવાને બહાર કાઢ્યા। પહેલી વાત તો લીધી કે સિદ્ધની વાત લઈને કે ધ્રુવ, અચલ અને અનુપમ ગતિ પામ્યા છે એવા સિદ્ધોને લેવામાં આવ્યા। ધ્રુવ, અચલ અને અનુપમ ગતિ ધ્રુવ શું છે, અચલ શું છે અને ધ્રુવ ને અચલમાં ફેર શું છે. એક અપેક્ષાએ તો આપણને એમ લાગે કે ધ્રુવ ને અચલમાં કંઈ ફેર નથી, ધ્રુવ ને અચલ એ સરખા જેવું જ છે. ના, એમ નથી. ધ્રુવ એટલે હવે બીજી ગતિ થવાની નથી અને આ ગતિ જે થઈ છે એ ગતિનો નાશ થવાનો નથી, એ અવિનાશી છે. એને પંચમ ગતિ કહી. અને એ પંચમ ગતિ છે તેનું સ્વરૂપ કેવું છે તો હવે એનો નાશ નહીં થાય. પહેલા જે ચાર ગતિ હતી એ નાશવંત હતી, આ પંચમ ગતિ છે તે નાશવંત નથી. એટલે ધ્રુવ વિશેષણથી એ પંચમ ગતિમાં એ વિનાશિકતાનો વ્યવચ્છેદ થયો, એટલે હવે એ વિનાશતા હવે રહી નથી, એમાંથી કોઈ ફેરફાર પણ થવાનો નથી. અને એ ગતિ દરમિયાન પણ કંઈ ફેરફાર નથી, એ ગતિમાં પણ કંઈ ફેરફાર નથી, એટલે એ ધ્રુવ છે. એ ગતિમાં રહેલા જીવને હવે એમાં કોઈ વિટમણાઓ નથી, એના આત્મપ્રદેશોનું કંપન થાય એવી કોઈ આકુળતા વ્યાકુળતા કંઈ થતી નથી, કોઈ વિભાવભાવરૂપ પરિણમન થતું નથી, એને કોઈ કર્મનો બંધ થતો નથી, એટલે એ ધ્રુવ છે. એ ગતિ એ ધ્રુવ છે અને એ હવે અવિનાશી છે, હવે એનો વિનાશ નથી થવાનો, એ રીતે છે. એના પછી જે બીજો શબ્દ જે લીધો છે, અચલ લીધો, તો અચલમાં શું છે? શબ્દમાં અચલનો અર્થ શું કરવાનો છે? કે હવે સ્થિરતા થઈ. કયા પ્રકારે સ્થિરતા થઈ? કે ચલિતપણાનો અભાવ થયો. હવે ચલિતપણાનો અભાવ થયો કઈ રીતે? કે અનાદિકાળથી જે પરનું લક્ષ કરી અને એના ભાવો ચલિત થતા હતા, એટલે એનો ઉપયોગ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ એમ એ ચાલ્યા કરતું હતું, અને એને કારણે એ ઉપયોગ ફરતો હતો, ઉપયોગ રખડતો હતો, એવું ઉપયોગનું રખડવું થતું હતું, એટલે એને આશ્રવ અને ભાવબંધ અને એને લીધે થઈ અને દ્રવ્યબંધ એમ કર્મના બંધ થતા હતા. અને એવા કર્મના બંધને કારણે, એવા કર્મના બંધને કારણે એને એક પછી એક અભાવ થતા હતા, જુદી જુદી ગતિ થતી હતી અને એને અનુરૂપ શરીર મળતા હતા. પણ હવે એમાંનું કંઈ રહ્યું નહીં. એટલે અનાદિકાળથી જે પરના લક્ષ થવાને કારણે, પરના લક્ષના નિમિત્તે જે કર્મબંધ થતા હતા અને એને લીધે થઈને જે ભ્રમણ થતું હતું એ બધાનો અભાવ થઈ ગયો, એટલે એ અચલપણાને પામી. હવે એમાં કંઈ ચલાયમાન પણ રહ્યું નહીં, કોઈ પણ પ્રકારથી હવે ચંચળતા પણ રહી નથી. એટલે આ વિશેષણથી એ પેલી ચારે ગતિની અંદર ચલાયમાન પણ હતું ને, ચારેની અંદર સામ્ય શું હતું? ચારે ચાર ગતિમાં સામ્ય એક જ હતું કે પરના નિમિત્તે, પરનું લક્ષ કરતા એને વિભાવ થતા હતા, એ ચારે ચાર ગતિમાં સામ્ય હતું, એ હવે આ પંચમ ગતિમાં થતું નથી. પાંચમી ગતિ જે છે આ પંચમ ગતિ, એની અંદર હવે એવું ચલાયમાન પણ નથી, એટલે અચલપણાને પામી છે. એમાં ધ્રુવ અને અચલ બે શબ્દના એ પ્રકારે જુદા અર્થ છે. એ બંને વિશેષણો એ સિદ્ધ ભગવાનને માટે વાપરવામાં આવ્યા છે. અને ત્રીજું વિશેષણ એમાં એક વાપરવામાં આવ્યું કે એવી ગતિ છે આ કે જેને કોઈની ઉપમા આપી શકાય તેમ નથી. જગતમાં કોઈ પદાર્થ નથી, કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી ગતિ નથી, કંઈ એવું નથી કે જેની ઉપમા આ ગતિમાં આપી શકાય અથવા તો આ સિદ્ધ ભગવાનને આપી શકાય, એવું કંઈ જગતમાં છે જ નહીં. અનુપમ છે, એ કોઈ મોટા મહારાજા રાજાઓની સામગ્રી હોય, એમની રિદ્ધિ સિદ્ધિ હોય, ચક્રવર્તીની રિદ્ધિ સિદ્ધિ હોય કે દેવોની રિદ્ધિ સિદ્ધિ હોય, ગમે તેને લઈએ, પણ એ બધા ગમે તેટલા ગમે તેવા હોય તે છતાંય એની ઉપમા આ સિદ્ધગતિમાં પ્રાપ્ત થતા સુખોને માટે આપી શકાય તેમ નથી. સિદ્ધગતિમાં જે સુખની પ્રાપ્તિ છે તે અભૂતપૂર્વ, અપૂર્વ, અવ્યાબાદ સુખ છે. એવું સુખ કોઈ ગતિમાં કોઈને ક્યારેય પહેલા પ્રાપ્ત થયું નથી. એટલે એ એવી ગતિ છે કે જેને કોઈ ઉપમા કોઈ પ્રકારે આપી શકાય નહીં એવી એ ગતિ છે. એટલે એવા ત્રણ વિશેષણ દ્વારા સિદ્ધ ભગવાનનો આપણને ખ્યાલ આપવામાં આવ્યો. અને સાથે સાથે એક બીજી વાત પણ લેવામાં આવી કે એ પંચમ ગતિને જે સિદ્ધ ભગવંતો પામ્યા છે એમાં શું છે, તો કે એ મોક્ષની ગતિ છે. અને એ મોક્ષની ગતિમાં જે ધર્મ અર્થ અને કામ એ ત્રિવર્ગ છે એનાથી આ મોક્ષની ગતિ એ અદ્ભુત અપૂર્વ અપવર્ગ છે. એટલે એવી અપવર્ગ જ એ પંચમ ગતિ છે એને આ સિદ્ધ ભગવંતો પામ્યા છે. અને એ સિદ્ધ ભગવંતોને કુનકુંદાચાર્ય ભગવાન પોતાના તથા પરના આત્મામાં સ્થાપીને, પોતાના આત્મામાં સ્થાપીને એટલે કે જેવું સિદ્ધ ભગવાનનું સ્વરૂપ છે એવું શુદ્ધ નિર્મળ સ્વરૂપ પોતાનું પણ છે એમ સિદ્ધ ભગવાનને પોતાના એ રોલ મોડેલ તરીકે આપણે કહી શકીએ કે એમ પોતે પોતાના આત્મામાં સ્થાપીને અને સામે રહેલા શ્રોતાઓના આત્મામાં એમ સ્થાપીને કે એ બધા પણ સિદ્ધ સમાન શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત કરે એવા ભવ્ય જીવો છે એટલે એમના આત્મામાં એમ સ્થાપીને એ રીતે એ પરના અને સ્વના આત્મામાં પોતાના આત્મામાં એ સિદ્ધ ભગવાનને સ્થાપીને આ સમય પ્રાભૃત કે જે સમય પ્રાભૃત ક્યાંથી ઉદ્ભવ પામ્યું છે, તો કે શ્રુત કેવળીઓની પરંપરા દ્વારા જે ઉદ્ભવ પામ્યું છે એને હું કહીશ. એ શ્રુત કેવળીઓ દ્વારા શું પરંપરા છે, તો કે દિવ્ય ધ્વનિમાંથી, તીર્થંકર ભગવાનની દિવ્ય ધ્વનિમાંથી જે જ્ઞાનનો ધોધ વહ્યો એ જ્ઞાનને ગણધર ભગવાને, એ શ્રુતને ગણધર ભગવાને એ ભાવશ્રુત રૂપે પ્રગટ કર્યું. જે વાણી આવી છે એ તો વાણી તો એક અપેક્ષાએ તો પૂતગળ છે. દિવ્ય ધ્વનિ એ વાણી છે, ભગવાનની વાણી છે, તો વાણીની અપેક્ષાએ જોવા જઈએ તો એ તો પૂતગળ છે. પરંતુ એમાં જે જ્ઞાન છે અને જેના નિમિત્તે નીકળી છે, કેવળ જ્ઞાનના નિમિત્તે એ જ્ઞાની એ વાણી નીકળી છે એટલે એ જ્ઞાનનો ધોધ છે એટલે એને શ્રુત કહેવાય. અને બીજી વાત કે એના નિમિત્તે અહીંયા ભાવશ્રુત પ્રગટ થાય છે એટલા માટે એને શ્રુત કહેવામાં આવ્યું. એ વાણી એ શ્રુત છે અને અહીંયા ગણધર ભગવાનને એવું જે ભાવશ્રુત પ્રગટ થાય છે. અને પછી ભગવાન પોતે, ગણધર ભગવાન પોતે એમાંથી એ શાસ્ત્રોની રચના કરે છે અને એવું જ જ્ઞાન અન્ય મુનિઓને આપે છે, આચાર્યોને આપે છે, ઉપાધ્યાયોને આપે છે અને એ આચાર્ય ભગવાન એમાંથી એ શાસ્ત્રની રચના કરે છે. એ રચના કરતા પહેલા એમને પણ એવો જ અનુભવ થાય છે જેવો અનુભવ ગણધર ભગવાનને થયો એ જ રીતે. એટલે માત્ર એ જ્ઞાનને સાંભળીને નહીં પણ એમને પણ એવું જ ભાવશ્રુત પ્રગટ થાય છે એટલે એ અનુભવ સહિત એ પ્રમાણ કરીને એ વચનો એ શાસ્ત્રમાં લખે છે. એવા જ આ આચાર્ય એક કુંદકુંદ થયા કે એમણે પણ એ વાણી સાંભળી, પ્રત્યક્ષ સાંભળી, સિમંદર પ્રભુ પાસેથી મહાવીદેવ ક્ષેત્રમાં જઈ અને પ્રત્યક્ષ એ વાણીને સાંભળી અને શ્રુત કેવળીઓ સાથે એમણે વિચાર વિમર્શ કર્યા, 7 દિવસ ત્યાં રહ્યા અને પછી આવી અને આ જ્યારે રચના કરી એ પહેલા એમને પણ એમ જ એ જ રીતે અનુભવ થયો, એવું જ ભાવશ્રુત પ્રગટ થયું અને પછી એમણે આ શાસ્ત્રની રચના કરી. એટલે આ વાણી જે છે એ પ્રમાણ છે, એ કોઈ અન્ય મતવાદીઓના જે લખાણો, શાસ્ત્રો કે પુસ્તકો કે જે કંઈ છે જે કલ્પનાએ લખાય છે એવું આ નથી, એવું આ અપ્રમાણ નથી. એટલે આ શ્રુત કેવળીને ગણધર દેવોએ કહેલ હોવાથી એ પ્રમાણતાને પામ્યું છે એવા આ સમયસાર પ્રાભૃતને હું કહીશ. અને કહીશ એટલે હું એનું પરિભાષણ કરું છું, શરૂઆત કરું છું. પરિભાષણનો અર્થ છે કે સમગ્ર પ્રકારે એને વિસ્તારથી હું જણાવીશ. એમાં શબ્દો જે છે એ શબ્દો એ આત્માના વાચક શબ્દો હશે, આત્માના સ્વરૂપના વાચક શબ્દો હશે, અને એ શબ્દોને એ વાચક શબ્દોને એ વાચ્ય સાથે એવો જ સંબંધ રહેશે કે જે દ્વારા એ શ્રુતને સાંભળતા, એ શ્રુતને ગ્રહણ કરતા એને પોતાનું ધ્યેય, પોતાનું આત્માનું સ્વરૂપ એ ખ્યાલમાં આવે અને આત્મસાત થાય. હવે અહીંયા આગળ આપણે ભાવાર્થ લઈએ. આ ટીકામાંથી આપણે જે વાત સમજ્યા છીએ એનું સહેજ આપણે પુનરાવર્તન કર્યું. હવે ભાવાર્થમાં અહીંયા આગળ વાત કરે છે કે ગાથા સૂત્રમાં આચાર્ય વક્ષ્યામી કહ્યું છે, તેનો અર્થ ટીકાકારે જુઓ, આચાર્યએ વક્ષ્યામી કહ્યું છે એટલે કુંજ કુંદાચાર્ય ભગવાને વક્ષ્યામી કહ્યું છે, એનો અર્થ ટીકાકારે વચ પરિભાષણે ધાતુથી પરિભાષણ કર્યો છે. તમે મૂળ ગાથા તરફ દ્રષ્ટિપાત કરો ને તો તરત ખ્યાલ આવે એવું છે, એમાં કંઈ અઘરું નથી. એ મૂળ ભાષાની અંદર મૂળ જે ટીકા જે છે પ્રાકૃતમાં એમાં વોચ્છામી છે, એનું સંસ્કૃત એમ વક્ષ્યામી થયું, અને એ વક્ષ્યામી જે છે એ તો ત્યાં ગાથામાં કર્યું અમૃતચંદ્રાચાર્ય ભગવાને, પણ એ વક્ષ્યામીનું ટીકાની અંદર જે કરવામાં આવ્યું એની અહીંયા વાત કરી છે. વક્ષ્યામી જે મૂક્યું છે એનું સંસ્કૃત ટીકા જે છે એ ટીકાની અંદર શું કરવામાં આવ્યું છે તો એ વચ પરિભાષણે જે ગદ્ય છે એમાં એ શબ્દો મૂક્યા છે કે વચ પરિભાષણે એ ધાતુથી એનો ગુજરાતી અર્થ કર્યો પરિભાષણ કરવામાં આવ્યો. એટલે તેનો આશય એ આ પ્રમાણે છે. શું આશય છે કે ચૌદ પૂર્વનું જ્ઞાન ગણધર ભગવાને જે 12 અંગ અને 14 પૂર્વની રચના દિવ્ય ધ્વનિમાંથી કરી એમાં એ 12 અંગમાં 12મા અંગમાં પછી 14 પૂર્વ અને એમાં 14 પૂર્વની અંદર એ જ્ઞાન પ્રવાદ નામના 5મા પૂર્વની અંદર વસ્તુ અધિકાર છે, 12 વસ્તુ અધિકાર છે. 5મો એ જ્ઞાન પ્રવાદ એ 5મો પૂર્વ જે છે એની અંદર એ 12 વસ્તુ અધિકાર છે, અને એ 12મા વસ્તુ અધિકારમાં એ 12 વસ્તુ અધિકાર છે એમાંથી એ 10મા વસ્તુ અધિકાર જે છે એ વસ્તુમાં એક સમય નામનું જે પ્રાભૃત છે એ પ્રાભૃત એના મૂળ સૂત્રોનું જ્ઞાન પહેલા મોટા આચાર્યને હતું. જો આ વસ્તુ અધિકાર જે કહ્યા એક પૂર્વની અંદર એ દરેક પૂર્વની અંદર જે પ્રમાણે અધિકાર છે વસ્તુ અધિકાર એમાં 5મા વસ્તુ અધિકારમાં એ 12 વસ્તુ અધિકાર છે, અને દરેક વસ્તુ અધિકાર છે એના અંદર 20-20 પ્રાભૃત છે, 20 પ્રાભૃત છે. એટલે એમાં જે 10મો જે છે એની અંદરમાંથી આ એક પ્રાભૃત લેવામાં આવ્યું સમય નામનું પ્રાભૃત, અને એનું એના મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન એટલે મૂળ સૂત્રોનું જ્ઞાન અને એના શબ્દોનું જ્ઞાન એટલે એવા શબ્દો કે જે એને એના વાચક શબ્દો હોય જે દ્વારા વાચ્ય ખ્યાલમાં આવે એવા શબ્દો અને એ સૂત્રો એ મૂળ સૂત્રોના શબ્દોનું જ્ઞાન તો પહેલા મોટા આચાર્યોને હતું, અને તેના અર્થનું જ્ઞાન એટલે શબ્દો કહેતા દરેકે દરેક શબ્દ આવી જાય એમાં કોઈ પણ પ્રકારે કોઈ અલ્પવિરામ પૂર્ણવિરામની પણ ભૂલ હોય નહીં, કોઈ અનુસ્વારની કે કંઈ પણ ભૂલ હોય નહીં, એ પ્રમાણે એ સૂત્રોના બધા જ શબ્દોનું બરાબર છંદ સાથે જેમ છે તેમ જ્ઞાન હતું. પણ એના પછીથી એ એટલું બધું જ્ઞાન યાદ ન રહી શકે એટલે બીજાઓને એના અર્થોનું જ્ઞાન હતું, એક્ઝેક્ટ શબ્દો ન હોય પણ એને બદલે એના અર્થોનું જ્ઞાન આચાર્યોની પરિપાટી અનુસાર એમાં કુંકુંદાચાર્યને પણ હતું. અને કુંકુંદાચાર્ય ભગવાન પાછા મહાવિદ્ય ક્ષેત્રમાં જઈ અને ત્યાંથી પ્રત્યક્ષ દિવ્યવાણી સાંભળીને અને શ્રુત કેવળી સાથે વિચાર વિમર્શ કરીને એ જે જ્ઞાન પામ્યા, જે એમને ભાવશ્રુત પ્રગટ કર્યું, એમાંથી એમણે આ સમય પ્રાભૃત પરિભાષણ કર્યું. પરિભાષા સૂત્ર બાંધ્યું. સૂત્રની 10 જાતિઓ કહેવામાં આવી છે, તેમાં એક પરિભાષા જાતિ પણ છે. અધિકારને પરિભાષાનો અર્થ અહીંયા કરે છે. પરિભાષા એટલે શું? તો કે જે વસ્તુ વિશે વાત કરવામાં આવે, જેનો એ અધિકાર હોય, જેના સંબંધીની વાત હોય, જેના સંબંધીનું પ્રકરણ હોય, એને યથાસ્થાનમાં અર્થ દ્વારા સૂચવે. યથાસ્થાનમાં જ્યાં જે જે જગ્યાએ જેમ હોય તેમ એ જ રીતે એ સૂચવે, એ પરિભાષા કહેવાય. એ પરિભાષા કહેવાય. પરિ શબ્દનો અર્થ થાય છે સમસ્ત. સમસ્ત એટલે બધું જ. પરિ શબ્દ મૂકવામાં આવે ત્યારે એ બધું જ આજુબાજુ બધું જ, એનું જે સર્કલ આખું જે આવી જાય એને આપણે, એને માટે આપણે પરિ શબ્દ વાપરીએ છીએ. એટલે પરિભાષા, પરિભાષણ કર્યું એમણે, પરિભાષણ જે કર્યું. હવે પરિભાષણને અહીંયા કહું ને કે એક જાતિ છે, એટલે એ સાહિત્યની રીતે એ વાત કરી કે સાહિત્યમાં અનેક પ્રકારે એ થાય છે વર્ણન વગેરે. તો દાખલા તરીકે સંક્ષિપ્ત વર્ણન હોય તો એ એક પ્રકાર થાય છે, તર્કથી છે અમુક વસ્તુ તો એ બીજો પ્રકાર છે. એ રીતે આ પરિભાષણ છે. તો પરિભાષણ એમણે કર્યું. શ્રી કુંદકુંદાચાર્ય સમય પ્રાવૃતનું પરિભાષણ કરે છે, એટલે કે સમય પ્રાવૃતના અર્થને જ યથાસ્થાનમાં જણાવનારું પરિભાષા સૂત્ર રચે છે. હવે એના સંબંધી આપણે થોડુંક ગુરુદેવે જે એમના પ્રવચનમાં કહ્યું છે, 18મી વખતના પ્રવચનમાં, એમાંથી કેટલુંક આપણે લઈએ, એનો વિચાર આપણે કહીએ. કે એક વાત એમાં એવી વાત આવે છે, પહેલા જે વાત આવી ગઈ છે એ કુંદકુંદાચાર્ય ભગવાને એ જે સૂત્રની 10 જાતિ કહેવામાં આવી છે તેમાંથી એક પરિભાષા જાતિ રૂપ પણ છે, અને એ અધિકારને જે યથાસ્થાનમાં સૂચવે છે એ દ્વારા તે પરિભાષા છે, એની વાત અહીંયા કરતા કહ્યું કે જ્યાં જે જે યોગ્ય છે ત્યાં તે પ્રમાણે શાસ્ત્રની રચના કરે છે, અને શ્રુત કેવળીઓએ જે કહેલું તેના અર્થનું જ્ઞાન શ્રી કુંદકુંદાચાર્યને હતું, એટલે પરિભાષણ કરે ત્યારે એમાં કોઈ પ્રકારે ફેરફાર નથી આવતો. શ્રુત કેવળી જે છે એમને જે જ્ઞાન છે, અને એ જ્ઞાનનો જે કહેવાનો આશય, જે તાત્પર્ય, જે દર્શાવવું છે આત્માનું સ્વરૂપ, એને એ જ પ્રકારે કહે, અને એમાં ખૂબ સ્પષ્ટતા કરતા જે જણાવવામાં આવે એનું નામ પરિભાષણ કહેવામાં આવે. તો એવા પરિભાષણની વાત કરી. બીજી વાત અહીંયા એ છે કે એ પરિભાષણ કેવું હોય, કે એ ધ્યેયને પકડવા લાયક, એટલે જે એમાંથી જેને અંગે કહેવાયું છે એને પકડી શકાય એવું હોય. ધ્યેયને એમાંથી પકડી શકાય એવું હોય, એટલે કે જે એમાંથી અનુકરણ કરવા લાયક છે, કે જે આશ્રય કરવા લાયક છે, કે જે સ્વીકારવા લાયક છે, એ બધું જ એમાં એ જ રીતે આપ્યું હોય એવું એ પરિભાષણ હોય. એટલે એના આગળ પછી વાત આવે છે અભિધેય વગેરેની, એટલે એ આપણે ત્યારે લઈએ. અહીંયા આપણે આ વાત લેવી હતી. બીજી એક વાત એમાં એ છે કે એમને ભાવવચન અને દ્રવ્ય વચન દ્વારા કહીશ એ વાત કરી. તો ભાવવચન અને દ્રવ્ય વચન દ્વારા કહેવા પાછળનો આશય એવો છે કે ભાવવચન એટલે પોતાના જ્ઞાનની જે ઉત્કૃષ્ટતા જેટલી એમણે પ્રાપ્ત કરી છે એ દ્વારા પોતાના જ્ઞાનનો જે વિકાસ થયો એ પોતાના જ્ઞાનના વિકાસ દ્વારા હું કહીશ એમ ભાવવચન દ્વારા. અને દ્રવ્ય વચન કહેતા એ વાણી અને વિકલ્પ સહિત કહીશ એમ દ્રવ્ય વચન દ્વારા કહીશ. પહેલા એક ભાવશ્રુત અને દ્રવ્યશ્રુતની વાત આવી હતી આમાં જ અગાઉ જે ટીકાની અંદર. તો એ ભાવશ્રુત અને દ્રવ્યશ્રુતથી એ સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું. તો એમાં એ ભાવશ્રુતથી અને દ્રવ્યશ્રુતથી સિદ્ધ ભગવાનને નમસ્કારનો અર્થ એવો થાય કે ભાવશ્રુતથી એટલે પોતે પોતાના સ્વરૂપમાં, શુદ્ધ સ્વરૂપમાં જઈને જે ભાવ પ્રગટ કરે છે પોતાના સ્વરૂપને પોતે અનુભવે છે એ ભાવશ્રુત છે, અને દ્રવ્યશ્રુત જે છે એમને જે સિદ્ધ ભગવાન તરફ જે શુભ ભાવ આવે છે અને જે નમસ્કાર છે એ દ્રવ્યશ્રુતિથી, એટલે એ રીતે એ નમસ્કારમાં જે વાત કરવામાં આવી એમાં પણ એ જ વાત હતી કે એમાં પોતાના સ્વરૂપમાં પોતે જઈને પોતાના સ્વરૂપને સ્પર્શીને, એટલે ત્યાં પણ એ જ્ઞાનની જ વાત આવી. અને અહીંયા પણ એ રીતે ભાવ વચન અને દ્રવ્ય વચનની વાતમાં પણ એ જ્ઞાનની વાત પોતાના સ્વરૂપમાંથી પ્રગટ થતા જ્ઞાનની વાત આવી. એટલે કહેવાનો આશય એ છે કે કુંદકુંદાચાર્ય ભગવાને આ જ્ઞાનને પોતે બરાબર જેમ છે તેમ, કે કેવડી ભગવાને જેમ કહ્યું છે તેમ જ અનુભવ્યું, એમાં કોઈ ફેરફાર રૂપે અનુભવ્યું એમ નહીં, પોતે એમ જ અનુભવ્યું. અને એવું અનુભવ્યા પછીથી એમને આ પરિભાષણ કર્યું છે, એટલે એ પરમ સત્ય છે એ વાત એમાં આવે છે. હવે અહીંયા આગળ આપણે લઈએ કે અહીંયા કહે છે ભાવાર્થમાં બીજા પેરેગ્રાફમાં કે આચાર્ય મંગળ અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યો છે, સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ સાક્ષાત શુદ્ધ આત્મા છે, તેથી તેમને નમસ્કાર કરવો ઉચિત છે. અહીંયા મંગળના અર્થે સિદ્ધોને નમસ્કાર કર્યા તો એ માટે કહે છે કે સંસારી જે છે એ સિદ્ધ નથી થયા તે બધા સંસારી. સંસારી અને સિદ્ધ બે જ પર્યાય હોય, જીવની ખરેખર જોવા જઈએ તો બે પર્યાય, એક સંસારી અને બીજી શુદ્ધ એટલે સિદ્ધની પર્યાય. એટલે જ્યાં સુધી એ સિદ્ધ નથી થતો, એ પર્યાય પ્રગટ નથી કરતો, ત્યાં સુધી જે ચાર ગતિમાં રખડવાનું થાય છે એ પર્યાય બધી સંસારી છે. એટલે સંસારીને શુદ્ધ આત્મા જે છે એનું સાધ્ય છે, એટલે એને પ્રાપ્ત કરવું છે. સંસારી જીવ છે એને શું પ્રાપ્ત કરવું છે તો કે સિદ્ધની દશાને પ્રાપ્ત કરવી છે. એટલે શુદ્ધ આત્મા જે છે એ સિદ્ધ સમાન છે, એનું સાધ્ય છે, એનું લક્ષ્ય છે, એનું ધ્યેય છે. એટલે સંસારીને શુદ્ધ આત્મા સાધ્ય છે અને સિદ્ધ જે છે એ સાક્ષાત શુદ્ધ આત્મા છે. સિદ્ધ જે છે એ સાક્ષાત પોતે શુદ્ધતા પ્રગટ કરીને શુદ્ધ આત્મા થયા છે. એટલે સંસારી જીવને એવા શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવું હોય તો એ કોનું લક્ષ્ય કરે? એ સિદ્ધનું જ લક્ષ્ય કરે. એટલે એ નમસ્કાર કોને કરે? એ સિદ્ધને નમસ્કાર કરે. એટલે એવો સિદ્ધ ભગવાનને નમસ્કાર કરવો એ ઉચિત છે. પણ અહીંયા એક વાત બીજી પણ લીધી કે કોઈ ઈષ્ટદેવનું નામ લઈને નમસ્કાર કેમ ન કર્યો? કોઈ પણ એક ઈષ્ટદેવનું નામ લઈને નમસ્કાર કર્યો હોત તો એને માટે કહે છે કે જે પહેલા અમૃતચંદ્રાચાર્ય ભગવાને જે નમસ્કાર કર્યા હતા નમો સમય સારાય કરી, અને એમાં જે વાત કહેવામાં આવી કે શા માટે ન કર્યો, એ જ વાત અહીંયા પણ તમારે સમજી લેવી, એ વાત અહીંયા પણ લઈ લેવી. એટલે અહીંયા એ વાતને ફરીથી કહેતા નથી. એટલે સ્પષ્ટતા કરી પંડિતજીએ કે કોઈ ઈષ્ટદેવનું નામ લઈ નમસ્કાર કેમ ન કર્યો, તેની ચર્ચા ટીકાકારના મંગળ પર કરેલી છે તે અહીં પણ જાણવી. સિદ્ધોને સર્વ એવું વિશેષણ આપ્યું છે. ખાલી સિદ્ધ એકલું રખવાની જગ્યાએ આગળ એમ લખ્યું કે સર્વ સિદ્ધોને, તેથી તે સિદ્ધો અનંત છે એવો અભિપ્રાય બતાવ્યો છે. અને શુદ્ધ આત્મા એક જ છે એવું કહેનાર અન્ય મતીઓનો વ્યવચ્છેદ થયો. કેટલાક લોકો એવું માને છે કે એક પરમાત્મા છે એ જ શુદ્ધ છે, એ પરમાત્મા જે છે એ એક જ છે અને એ શુદ્ધ છે, બસ એમાં આ બધા આત્મા ભળી જાય છે, એવી એમની માન્યતા છે. એ મતમાં એવી હિન્દુના કેટલાક મતમાં એવી એક માન્યતા પ્રવર્તે છે. વેદાંતમાં પણ એવી જ માન્યતા વર્તે છે કે પરમાત્મા એ એક જ શુદ્ધ છે અને આ બધા આત્મા જે છે એના અંશ છે, અને આ આત્મા જ્યારે શુદ્ધતા પ્રગટ કરે ત્યારે પછી એ પરમાત્મામાં ભળી જાય, મળી જાય, એક થઈ જાય, આવી એક પ્રકારની માન્યતા વર્તે છે. તો એ માન્યતા કે એક જ હોય શુદ્ધ આત્મા, તે માન્યતાનું અહીંયા ખંડન કર્યું. અને એ માન્યતાનું ખંડન કઈ રીતે કર્યું કે સર્વ શબ્દ મૂકીને, સર્વ સિદ્ધો એટલે એનો અર્થ જ કે એક કરતા વધારે, અને વધારે એટલે પછી કેટલા, બીજો પ્રશ્ન આપણે મૂકીએ તો કે કેટલા, તો કે ક્યારથી શરૂ થયા ત્યારથી એ આપણે ગણવા બેસીએ તો ખ્યાલ આવે કેટલા, તો કે ક્યારથી શરૂ થયા હશે આગળ આપણે વિચાર કરીએ ને, તો કે જીવ જ્યારથી હશે ત્યારથી સિદ્ધ થવાનું શરૂ થયું હશે. તો જીવ અનાદિથી છે, તો અનાદિથી સિદ્ધ ભગવાન થઈ રહ્યા છે. કોઈને કોઈ જીવ એ શુદ્ધ નિર્મળ પર્યાયને પ્રગટ કરે છે, તો પછી એ અનંત કાળમાં કેટલા સિદ્ધ થયા હોય? તો અનંત સિદ્ધ થયા હોય. એટલે અહીંયા સર્વનો અર્થ અનંત એ થાય છે. સર્વ એવું વિશેષણ મૂક્યું, એ સર્વની અંદર અનંત શબ્દ એવો કેવી રીતે ભરેલો છે એમાં ગર્ભિત છે. તો કે સર્વ કહીએ તો આપણને પ્રશ્ન થાય કે સર્વ એટલે કેટલા, અને કેટલાનો જવાબ મેળવવો હોય તો આપણે એમ બીજો સવાલ પૂછીએ કે કેટલા કેવું હોય તો કે ક્યારથી એ થવાના શરૂ થયા, અને ક્યારથી થયા તો એનો અર્થ એ કે જીવ જ્યારથી હોય ત્યારથી શરૂ થયા હોય. તો જીવ અનાદિનો છે, તો અનાદિથી એ સિદ્ધ થતા હતા, તો અનાદિથી સિદ્ધ થતા હોય તો અનંતકાળ વીતી ગયો, તો અનંતકાળમાં અનંત સિદ્ધો થયા હોવા જોઈએ. એટલે અહીંયા જે આ સર્વ એવું વિશેષણ આપી અને એમાં અનંત સિદ્ધો છે એ અભિપ્રાય બતાવ્યો છે. અને જે પેલા વેદાંતિ વગેરે જે માને છે કે એક જ પરમાત્મા એક એ જ શુદ્ધ છે, એક શુદ્ધ આત્મા એક જ છે, બીજા વધારે નથી, એ વાતનો અહીંયા ખંડન થાય છે. એ સિવાય અહીંયા બીજી વાત પણ અહીંયા સ્પષ્ટ કરી છે ભાવાર્થમાં પંડિતજીએ કે શ્રુત અર્થાત અનાદિ નિધન પ્રવાહરૂપ આગમ અને કેવળી અર્થાંત સર્વજ્ઞ દેવ કયા. શ્રુત કેવળી એ શબ્દ લેવામાં આવ્યો. એમાં બે શબ્દ છે, એક શ્રુત છે અને બીજો શબ્દ છે કેવળી. તો શ્રુતનો અર્થ શું થાય છે? અનાદિ નિધન, જેની આદિ નથી અને જેનો અંત પણ નથી. નિધન એટલે અંત. અશબ્દ જે છે એ બંને માટે લાગે. અનાદિ આદિની આગળ પણ અ લાગ્યો અને અ છે તે નિધનની આગળ પણ લાગ્યો, એટલે જેનો અંત પણ નથી અને જેની આદિ પણ નથી એને અનાદિ નિધન કહેવામાં આવે. તો શ્રુતનો અર્થ અહીંયા કર્યો છે કે જે અનાદિ નિધન પ્રવાહરૂપ આગમ. અનાદિ નિધન પ્રવાહરૂપ આગમ વિશે આપણે ગઈ વખતે પણ વાત કરી હતી, ફરીથી આપણે એ વાતને યાદ કરીએ કે આવો પ્રવાહ શેનો? એ જ્ઞાનનો પ્રવાહ. એ જ્ઞાનનો પ્રવાહ જેનો આદિ કે અંત નથી એવું એ જ્ઞાનનો પ્રવાહ એને અહીંયા કહેવામાં આવ્યું છે. તો એ પ્રવાહ જે છે એ જ્ઞાન છે અને એ જ્ઞાન એ પ્રવાહ રૂપે એમ જ્યારથી જીવ છે ત્યારથી એ વહી રહ્યું છે. જ્યારથી જીવ છે ત્યારથી અનંતકાળથી એ એવો જ્ઞાનનો પ્રવાહ ચાલી રહ્યો છે અને એ જ આગમ છે. એ જ આગમ છે એટલે કહેવાનું તાત્પર્ય એ કે મહાવીર સ્વામી ભગવાનના વખતમાં જે કંઈ આગમ રચાયા, ઋષભદેવ ભગવાનના વખતમાં જે આગમ રચાયા, એની પહેલાંની ચોવીસીમાં જે ચોવીસ તીર્થંકર ભગવાન થયા એ દરેકના વખતમાં આગમ લખાયા. એની પહેલાંની એમ અનંત ચોવીસીથી અનંતકાળ પહેલાં પણ વરસક્ષેત્રને વિશે જે ચોવીસ તીર્થંકર થયા એમના વખતમાં પણ જે આગમ લખાયા દરેકના વખતમાં, એ બધા આગમ એક સરખા હશે કે જુદા જુદા હશે? જો એવો વિચાર કરીએ તો આપણને એ ખ્યાલ આવે કે એ આગમમાં કોઈ ફેર હોય નહીં, કોઈ ફેર હોઈ શકે નહીં. એ આગમ એક સરખા જ હોય. કેમ કે એ આગમનો ઉદ્ભવ સ્થાન જે છે તે કેવળી ભગવાનની દિવ્ય વાણી, દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ છે. અને એ ઓમકાર ધ્વનિ કેવળી ભગવાનની ઈચ્છા વિના સ્વયં એમાંથી એમના શરીરમાંથી પ્રગટ થાય છે. એટલે જ્યારે કેવળ જ્ઞાનના નિમિત્તે એ સ્વયં દિવ્ય ધ્વનિ રૂપે, ઓમકાર ધ્વનિ રૂપે એ વાણી છૂટતી હોય અને એનું નિમિત્ત કેવળ જ્ઞાન હોય, તો એ દિવ્ય ધ્વનિ બધાની દિવ્ય ધ્વનિ, ઓમકાર ધ્વનિ એક સરખી જ હોય. એટલે કે જ્ઞાન અપેક્ષાએ એમાં કોઈ ફેરફાર હોઈ શકે જ નહીં, એમાં એક સરખા જ્ઞાનનો ધોધ જ વહેતો હોય. એટલે એવું જ્ઞાન અનાદિથી ચાલ્યું આવે છે. અનાદિથી શા માટે ચાલ્યું આવે છે? કેમ કે કોઈને કોઈ જીવ આ તેરમા ગુણસ્થાને હોય છે, એ શાશ્વત ગુણસ્થાન છે. અત્યારે વર્તમાનમાં મહાવીર ક્ષેત્રમાં 20 તીર્થંકર ભગવાન અને કેટલાય કેવળી ભગવાન એમની સાથે બિરાજે છે, એ બધા 13મા ગુણસ્થાનકે છે. અહીંયા ભરત ક્ષેત્રમાં નથી, પણ મહાવીર ક્ષેત્રમાં તો ઘણા કેવળી છે. હરિયંત ભગવાન જેમને કેવળ જ્ઞાન છે એ, અને તીર્થંકર ભગવાન જેમને પણ કેવળ જ્ઞાન છે એ વર્તમાનમાં બિરાજી રહ્યા છે. એટલે ક્યારેય જગતમાં એવો સમય ના આવે કે લોકાકાશને વિશે કોઈ કેવળી ન હોય એવું બને જ નહીં. એટલે એ જ્ઞાનનો પ્રવાહ તો સતત ચાલ્યા જ કરે છે, ચાલ્યા જ કરે છે, એ ઓમકાર ધ્વનિ તો છૂટ્યા જ કરે છે. એટલે એવા એ જ્ઞાનના પ્રવાહને અહીંયા કહ્યું છે કે પ્રવાહરૂપ આગમ. એ બધા આગમ સરખા છે એ અપેક્ષાથી એને પ્રવાહરૂપ આગમ કહ્યું. અને એ શ્રુત છે જેનો ક્યારેય નાશ થવાનો નથી. આપણે એને માટે એક વાત દ્રષ્ટાંત પણ આપ્યું હતું મેં કે એક અમારા મિત્ર સાથે મારે વાત થઈ. મેં કહ્યું ભાઈ જૈન ધર્મનો નાશ ન થઈ શકે, ગમે તે આવે, મહંમદ ગઝની આવે કે બીજા કોઈ પણ આવે, એને મંદિરો તોડી નાખે, પુસ્તકોને બાળી નાખે, શાસ્ત્રો નો નાશ કરે, ગમે તે કરે, તાડપત્ર ઉપર લખાયેલા આપણા બધા શાસ્ત્રોનો નાશ કરે, તે છતાં એ બધો નાશ પૂતગળનો છે, એ નાશ પૂતગળનો છે, પરંતુ એ જૈન દર્શનનો નાશ નથી. કેમ કે જૈન દર્શન શું છે? તો જૈન દર્શન તો આત્માને દર્શાવનારું એ જ્ઞાન છે, એ આત્મામાંથી ઉદ્ભવ પામે છે, એટલે એનો નાશ થઈ શકે જ નહીં. અને કોઈને કોઈ જીવ તો શુદ્ધિ પ્રાપ્ત કરતો જ હોય જગતમાં, કોઈને કોઈ જીવ એવો પુરુષાર્થ કરી અને પોતે પૂર્ણ શુદ્ધિને પ્રાપ્તિ કરે છે, એટલે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે જ છે. એટલે એવું બને જ નહીં કે એનો નાશ થાય. આટલા જીવો છે, અનંત અનંત જીવો છે, તો એમાંથી કોઈને કોઈ જીવ જે છે એનો તો પુરુષાર્થ એ તરફનો ઉપડ્યો જ હોય અને એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરે જ. તો કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થાય એટલે એમાંથી એ પ્રવાહ તો રહેવાનો જ છે. આ એક તર્કથી વાત કરી અને સિદ્ધાંતની રીતે કહીએ તો કે 13મો ગુણસ્થાન શાશ્વત ગુણસ્થાન છે. એ ગુણસ્થાને કોઈને કોઈ કેવળી ભગવાન તો તીર્થંકર ભગવાન હોય ને હોય જ. અને તીર્થંકર ભગવાન છે તો પછી ઓમકાર ધ્વનિ તો નીકળવાની જ છે, અને ઓમકાર ધ્વનિમાં એ જ્ઞાનનો પ્રવાહ વહેવાનો જ છે. એટલે એવા એ અનાદિ નિધન જેની આદિ પણ નથી નિધન પણ નથી એવો પ્રવાહરૂપે આગમ છે એ શ્રુત છે. અને કેવળી કેવળી અર્થાંત સર્વજ્ઞ દેવ કયા, આ રીતે શ્રુત કેવળી એવો જે અર્થ કરવામાં આવ્યો કે જેમને આવું આગમનું જ્ઞાન જે છે, આવા શ્રુતનું જે એમને જ્ઞાન છે એમને શ્રુત કેવળી કહેવામાં આવે, જે એને જાણે છે તે. માત્ર કેવળીની વાત લઈએ તો આપણે સર્વજ્ઞ દેવ કહીએ છીએ. હવે એનું બીજો અહીંયા વાત આપે છે શ્રુત કેવળી શબ્દના અર્થમાં. અહીંયા બીજો કહે છે કે શ્રુત અપેક્ષાએ કેવળી સમાન એવા, કેવળીની સમાન એવા ગણધર દેવ આદિ વિશિષ્ટ શ્રુત જ્ઞાન ધરો કયા, તેમનાથી સમય પ્રાભૃતની ઉત્પત્તિ કઈ છે. શ્રુત કેવળીની વાત લીધી એટલે શ્રુત કેવળી એટલે શું, તો આ શ્રુત કેવળીનો આટલો વિસ્તાર કરીને સમજ આપી કે શ્રુત કેવળી જે છે એમને એવું જ્ઞાન હોય છે, જે સર્વજ્ઞ ભગવાનનું જે જ્ઞાન છે એવું જ્ઞાન, ત્યાંથી ઉદ્ભવેલું જ્ઞાન એમને હોય છે. તો એ બીજા અર્થમાં અહીંયા વાત કરે છે કે શ્રુત અપેક્ષાએ કેવળી સમાન એવા ગણધર દેવ આદિ વિશિષ્ટ શ્રુત જ્ઞાનના ધરનારા, એટલે શ્રુત જ્ઞાન ધરો કયા, તેમનાથી સમય પ્રાભૃતની ઉત્પત્તિ કઈ છે. એટલે મૂળ વાત તો ત્યાંથી આવી છે અને એ રીતે ગ્રંથની પ્રમાણતા બતાવી અને પોતાની બુદ્ધિથી કલ્પિત કહેવાનો નિષેધ કર્યો કે આ મેં કંઈ મારી બુદ્ધિથી આ શાસ્ત્રની રચના કરી છે એમ નથી, એમ અહીંયા કુંકુંદાચાર્ય ભગવાને જણાવ્યું. એટલે અલ્પજ્ઞાનીની બુદ્ધિથી આ કંઈ શાસ્ત્ર રચાયું છે એમ નથી. હવે આ અલ્પજ્ઞાનની વાત આવી ત્યારે એક વાત બીજી પણ આમાં આવે છે કે જ્યારે સામે બેઠેલા શ્રોતાઓ જે અલ્પજ્ઞાની છે એમના આત્મામાં સિદ્ધ ભગવાનને સ્થાપવાની વાત કરે છે તો એનાથી શું થશે, તો કે એમનું જે જ્ઞાન છે એનો વિકાસ થશે એ નિમિત્તે, એટલે એમની અલ્પજ્ઞતા ચાલી જશે, એમની અલ્પજ્ઞતા છે તે ચાલી જશે અને એ પુરુષાર્થ કરી અને પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરશે. હવે આગળ પણ બીજી વાત લીધી છે અહીંયા. અહીંયા કહે છે કે આ ગ્રંથના અભિધેય સંબંધ પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે અભિધેય છે. જો અભિધેય એટલે ધ્યેય, ગ્રંથનું અભિધેય શું, આ ગ્રંથનું અભિધેય શું છે, ધ્યેય શું છે, શબ્દોનો સંબંધ એની સાથે શું છે. ધ્યેય તો આત્મા છે એ વાચ્ય કહી શકાય, ધ્યેય આત્મા છે એને વાચ્ય કહેવાય, અને એનું એનું વાચક શું છે? તો કે એને જણાવનારા જે શબ્દો છે એના વાચક શબ્દો છે. એને વાચક શબ્દો અને એ જણાવનારું સ્વરૂપ એ બંનેને વાચ્ય વાચક સંબંધ છે, અને એ વાચ્ય છે તે ધ્યેય છે, એની પ્રાપ્તિ કરવાની છે. અને એની પ્રાપ્તિ કરવી છે તો એ ધ્યેયના સ્વરૂપને સમજાવનારા જે શબ્દો છે તે એના વાચક શબ્દો છે, એ એના વાચક શબ્દો છે. એટલે એવા શબ્દોને શબ્દ બ્રહ્મ પણ કહેવામાં આવે છે, શબ્દ બ્રહ્મ પણ કહેવામાં આવે છે. હવે પ્રયોજન શુદ્ધ આત્માના સ્વરૂપની પ્રાપ્તિ, એ તો સ્પષ્ટ વાત છે, એ જ પ્રયોજન છે. આ શાસ્ત્રનું પ્રયોજન શું છે? કે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપની પ્રાપ્તિ કરવી, એ પ્રયોજન છે. એટલે અભિધેય કહીએ તો અભિધેય શું છે? તો શુદ્ધ આત્માનું સ્વરૂપ છે તે અભિધેય છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ એ એનું અભિધેય થયું, એ એનું ધ્યેય, એ પ્રયોજન, એ એની પ્રાપ્તિ, એ એનું લક્ષ્ય છે. અખંડ આનંદ ચૈતન્ય ધ્રુવ પ્રભુ પરમાત્મા સ્વરૂપ એ ધ્યેય બતાવવાનું પ્રયોજન છે. એ જાણે છે કે પર્યાય જે છે એ ત્રણેય કાળ રહેવા વાળી હોતી નથી, એ એક સમયની પર્યાય હોય છે. પણ શુદ્ધ પર્યાય જે છે તે પછી સિદ્ધની પર્યાય જે છે તે પછીથી એક સરખી થાય છે. એટલે પર્યાય જે છે એ ત્રણેય કાળ નથી રહેતી, પણ આત્મા જ છે, આત્માનું સ્વરૂપ છે, ધ્રુવ છે, એ ત્રણેય કાળ રહેવા વાળો છે. પણ એ ત્રણેય કાળ રહેવા વાળા આત્માને એ જાણનારી એ પર્યાય છે, જેમાં એ આત્મા જણાય છે એ પર્યાય છે. એટલે જાણે છે પર્યાય એ કોને જાણે છે? તો એ પેલું ત્રિકાળી શુદ્ધ આત્મ સ્વરૂપ છે એને જાણે છે, એટલે કે એ ધ્યેયને જાણે છે. તો ધ્યેયને કોણ જાણે છે? એક સમયની પર્યાય એને જાણે છે. અને એ જાણે છે તો કોના નિમિત્તથી જાણે છે? તો આ સમયસારના નિમિત્તથી જાણે છે એમ કહેવાય. આ સમયસાર પ્રાભૃત જે છે એ એમાં સૂત્રો છે, શબ્દો છે, અને એ શબ્દો જે છે તે પેલા સ્વરૂપને દર્શાવનારા સ્વરૂપના વાચક શબ્દો છે. એટલે સ્વરૂપ છે તે તેનું વાચ્ય છે, અને એ વાચ્યની સમજ એને એનું જ્ઞાન એક સમયની પર્યાયમાં થાય છે. જીવને એક સમયની પર્યાયમાં થાય છે ત્યારે આપણે એમ કહીએ છીએ કે પર્યાયમાં એને ત્રિકાળી ધ્રુવ ભગવાન આત્મા જણાયો. પણ એ આત્મા જેને પર્યાયમાં જ્યારે જણાય છે, અનુભવમાં આવે છે, તો એ અનુભવમાં આવતા પહેલા એનું નિમિત્ત કારણ શું છે? તો એ આ સમયસાર છે. એ આ ધ્યેય જે આત્માનું ધ્યેય અભિધેય જે કહેવામાં આવ્યું શાસ્ત્રને માટે જે અભિધેય છે, અને એ અભિધેય જે દર્શાવવામાં આવ્યું એ અભિધેય છે તે જ ખરેખર તો એને માટે નિમિત્ત કારણ થાય છે. એ શાસ્ત્રમાં એને અભિધેય કહ્યું, કેમ કે એ શાસ્ત્રનું એ પ્રયોજન છે આત્માનું સ્વરૂપ. પણ એ આત્માના સ્વરૂપને એ વિકલ્પ સહિત જાણે છે, અને પછી એવું જ્યારે પોતે પોતાના જ્ઞાનની પર્યાયમાં એવા સ્વરૂપને અનુભવે છે ત્યારે એમ કહેવાય કે જે શાસ્ત્ર છે તે નિમિત્ત કારણ થયું, અથવા તો શાસ્ત્રમાં દર્શાવેલું જે સ્વરૂપ જે એનું ધ્યેય છે એ સ્વરૂપનું વર્ણન વગેરે જે કંઈ એણે જ્ઞાનમાં એ પ્રાપ્ત કર્યું છે એ બધું એ નિમિત્ત કારણ થયું. એટલે ખરેખર એ જાણે છે ત્યારે તો એને એક સમયની જે પર્યાય છે એમાં જ પોતાના સ્વરૂપને જાણવું થાય છે. છતાંય આ સમયસાર રૂપી ગ્રંથ જે છે એ આત્માનો સાર દર્શાવનારો ગ્રંથ છે, અને એના નિમિત્તે એ ત્રિકાળ શુદ્ધ ધ્રુવ સ્વરૂપ એકરૂપ એ ભગવાન આત્મા એને પર્યાયમાં જણાય છે, અને પછી જણાય છે તો એ એકરૂપે જણાય છે. એ પર્યાયને જાણનારી અને પેલા ધ્રુવ એમ જુદું નહીં, એ પોતે પર્યાય જે છે તે એમાં ભેદરૂપ રહેતી નથી, એકરૂપ થાય છે. એટલે કોઈ દ્વેત રહેતો નથી, કેમ કે પર્યાય જ્ઞાનની પર્યાય છે, અને જ્ઞાનની પર્યાય જે છે એ પોતે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા રૂપે થઈ જાય છે. એટલે એમાં કોઈ દ્વેત રહેતો નથી, બેપણું રહેતું નથી. એવો એ શુદ્ધ આત્મા જે છે એ અભિધેય છે, એ જ્ઞાયક છે, અને જ્ઞાયક જે છે એને જાણનારી જ્ઞાનની પર્યાય એનું જ્ઞેય એ જ્ઞાયક છે. પછી એ જ્ઞાયક જ્ઞેય કે જ્ઞાન એવો કોઈ ભેદ રહેતો નથી. કેમ કે જ્ઞાન એ આત્માનો જ ગુણ છે અને એ ગુણની જે પર્યાય છે એને પોતાને જાણનારી છે. એટલે જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માને એ જ્ઞાનની પર્યાયમાં, શુદ્ધ પર્યાયમાં, નિર્મળ પર્યાયમાં એ અનુભવનારી જે પર્યાય છે એ અને એના સંબંધી જે થતું જ્ઞાન એ ત્રણે એક રૂપ થઈ જાય છે. એ દશા જે છે એને સ્વાનુભૂતિ કહેવામાં આવે છે, સ્વનો અનુભવ એમ કહેવામાં આવે છે. સમ્યક દર્શન થાય ત્યારે આવો અનુભવ ક્ષણિક થાય છે, પણ એ અનુભવ એ કેવળ જ્ઞાનના અંશ રૂપે છે, એમાં એ કેવળ જ્ઞાનનો અંશ સમાયેલો છે. બીજી વાત છે, ધ્યેયની જ વાત નીકળી છે તો આપણે વધારે આગળ લઈએ. ગુરુદેવે પણ ઘણી વાત એમાંથી આપણને સમજાવી છે તો આપણે લઈએ કે ધ્યેય એટલે એ વસ્તુ જે પકડવા લાયક છે, આશ્રય કરવા લાયક છે, અનુકરણ કરવા લાયક છે, અનુસરવા લાયક છે, એ ધ્રુવ છે. અને આમ એ અનંત કેવડીઓએ કહ્યું છે અને તેના વાચક ગ્રંથના શબ્દો છે. એને જણાવનારા એ ધ્રુવને જણાવનારા આ ગ્રંથના શબ્દો છે. શુદ્ધ આત્માનું સ્વરૂપ તે ધ્યેય છે, એટલે એ અભિધ્યેય છે. અને દ્રષ્ટિમાં લેવા યોગ્ય શુદ્ધ આત્મા એ તો ધ્રુવ છે, એ ધ્રુવ છે, એ બદલાતો નથી. જે બદલાય છે એ તો પર્યાય છે, એટલે ક્ષણિક પર્યાય છે. એ પેલા ત્રિકાળને જાણે છે. જો ત્રિકાળ જે છે ત્રણેકાળ રહેવાવાળું આત્માનું સ્વરૂપ એ આત્મા જાણતો નથી. ફરી એકવાર, આત્મા ત્રણેકાળ રહેવાવાળો અનંત જ્ઞાન, અનંત ગુણોનો પિંડ, એ જ્ઞાન સ્વભાવી હોવા છતાં એ ધ્રુવ જે છે એ ધ્રુવ ધ્રુવને નથી જાણતું. ધ્રુવ ધ્રુવને નથી જાણતું. જાણનાર જે છે તે એ એક સમયની એની પર્યાય, એ જ્ઞાનની પર્યાય છે, તે બધાને જાણે છે. એટલે અનંત ગુણોની પર્યાયને, અનંત ગુણોને, ધ્રુવને, બધાને જાણનારી છે. ધ્રુવ ધ્રુવને નથી જાણતું. જાણનાર છે તે પર્યાય છે. આ વાત જૈન દર્શનમાં જેટલી સ્પષ્ટતાથી જેમ છે તેમ બીજા કોઈ દર્શનમાં છે જ નહીં. વેદાંતમાં ઘણી બધી સૂક્ષ્મતાઓ આવે છે પણ એમાં પર્યાય સંબંધીની વાત નથી. આવી કોઈ પર્યાય, જાણવાવાળી પર્યાય એમ વાત નથી. પછી ગોટાળો કરીને મૂકી દીધું બધું માયા છે, અને પછી એ માયા કરીને પછી પાછા એ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિની વાત લેવામાં આવે તો પ્રાપ્ત કોણ કરે? કેમ કે પર્યાય છે જ નહીં તો એ શુદ્ધને પ્રાપ્ત કરનાર કોઈ રહેતું જ નથી. કોઈ શુદ્ધ સ્વરૂપને અનુભવનાર રહેવું નહીં, કેમ કે પર્યાયને માનતા નથી. એટલે પછી એ શુદ્ધ સ્વરૂપ ક્યાં જાય? એટલે એમણે ભેળવી દીધું, પરમાત્મામાં ભળી જાય. આ બધો મોટો ગૂંચવાળો ગોટાળો એમનો એ રીતે ચાલ્યો આવે છે. જો એ પર્યાયને માને તો બરાબર સ્પષ્ટ થઈ જાય છે કે એ શુદ્ધ સ્વરૂપને જાણનારી એના જ્ઞાનની પર્યાય છે અને એમાં એને અનુભવાય છે. આ અનુભવાય છે અને એવું અનુભવ એ દરેક સમયે સમયે એને એવો જ શુદ્ધ આત્માનો થયા કરે છે. એ સિદ્ધની વાત આપણે જે કહીએ કે સિદ્ધની પર્યાયમાં શું થાય છે તો કે પોતે પોતાના નિર્મળ શુદ્ધ સ્વરૂપને દરેક સમયે અનુભવે છે. જ્ઞાન આનંદના સ્વરૂપને દરેક સમયે અનુભવે છે અને એમ અનુભવ કરતો એ આત્મા સ્વતંત્રપણે સિદ્ધ શિલાઓ પર બધાથી ભિન્ન રહીને અનંતકાળ સુધી એ સુખને પ્રાપ્ત કર્યા જ કરે છે, કર્યા જ કરે છે, કર્યા જ કરે છે. આ વાત એમનામાં કેમ નથી આવતી? કેમ કે એમણે પર્યાયને માની નથી. પર્યાયને ન માનવાને કારણે કોણ એનો અનુભવ કરે? એટલે એ વાતને પછી એનો છેદ ઉડાડી દીધો અને બધા આત્માને ભેગા કરીને પરમાત્મામાં ભળી જાય એમ કરીને પૂરું કર્યું. એમ નથી, એમ ન હોઈ શકે. તર્કનો વિચાર કરીએ, તર્કથી સમજીએ તો આપણને એ પણ સ્પષ્ટ થાય છે કે જીવ પોતે પુરુષાર્થ કરે, પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરવા માટે થઈને, કર્મરૂપી મેલને પૂર્ણપણે દૂર કરવા માટે થઈને જે પુરુષાર્થ કરે છે એ અપૂર્વ પુરુષાર્થ છે. એ નિર્ગ્રંથ મુનિ થાય છે, એ નિર્ગ્રંથ મુનિ થાય છે. કોઈ પણ પ્રકારનો એને પરિગ્રહ, એક તાણાનો પણ પરિગ્રહ રહેતો નથી. અને એ પોતે પોતાના સ્વરૂપમાં સ્થિરતા કરે, એવો મોટો પુરુષાર્થ કરે છે અને એ એમાં સ્થિરતા કરી લે છે, ગુણશ્રેણી ચડે છે. અને આ બધો પુરુષાર્થ કરી અને પછી જો એનું અસ્તિત્વ નાશ પામવાનું હોય, કોઈકમાં ભળી જવાનું હોય, પોતે સ્વતંત્ર અસ્તિત્વ ધરાવવાનું ન હોય, તો આવો પુરુષાર્થ શા માટે કરે? આવો પુરુષાર્થ શા માટે કરે? એટલે તર્કથી પણ સમજાય છે કે એવું હોઈ શકે નહીં. પોતે પોતાના સ્વરૂપને નાશ કરી અને બીજામાં ક્યાંય ભળી જાય એમાં એને શું પ્રાપ્ત થાય? એવું હોઈ શકે નહીં. એટલે એ રીતે પણ એ માન્યતા ખોટી ઠરે છે. અહીંયા જે માન્યતા છે જૈન દર્શનમાં એ પરમ સત્ય છે કે એ એક સમયની પર્યાય છે, તે આખા ધ્રુવ ને એના પોતાના આખા સ્વરૂપને જાણે છે, પણ એ પર્યાયમાં ધ્રુવ આવતો નથી. જો બીજી પણ વાત છે યાર, આ જ્ઞાનની વાત નીકળી છે એટલે પ્રભુ આ વાત આવે છે. અહીંયા આપણે એ વાત આવી છે તો અત્યારે એ લઈએ છીએ. સમયસારમાં તો એ વારે વારે આવવાનું જ છે, એ જ વાત છે. તો કે જ્ઞાનની પર્યાય જે છે એની અંદર કઈ ત્રિકાળી ધ્રુવ આવતો નથી, પણ ધ્રુવ સંબંધીનું જ્ઞાન એને આવે છે. કેમ કે જો ધ્રુવ એ પર્યાયમાં આવી જતો હોય તો પર્યાય ક્ષણિક છે, પર્યાય નાશવંત છે, તો એની સાથે ધ્રુવનો પણ નાશ થાય, પણ એમ તો બનતું નથી. કેટલું બધું સ્પષ્ટ છે જૈન દર્શનમાં, કેટલું સ્પષ્ટ છે કેવળ ભગવાનના જ્ઞાનમાં. જેવું સ્પષ્ટ આવ્યું છે એવું જ આપણને પરંપરાએ પ્રાપ્ત થયું છે કે એ એક સમયની પર્યાય છે. એ પર્યાય એ એવડા મોટા ધ્રુવને જાણનાર છે, અનંત ગુણોને જાણનારી એ પર્યાય છે, પણ એ એક સમયની છે, એ નાશવંત છે, ક્ષણિક છે, એમાં એ ધ્રુવ આવી જતો નથી. ધ્રુવ બદલાતો નથી એટલે તો એ ધ્રુવ છે, એ એવો ને એવો રહ્યો છે, કાયમ રહ્યો છે, કાયમ એવો ને એવો રહ્યો છે, છતાંય એને વર્તમાન પર્યાયમાં પ્રાપ્ત નથી થયો. એટલે પર્યાયમાં, વર્તમાન પર્યાયમાં એ ધ્રુવની એને પ્રાપ્તિ નથી થઈ, એવા શુદ્ધ સ્વરૂપની એને પ્રાપ્તિ નથી થઈ, એટલે એ દુઃખી છે. એટલે એ દુઃખી છે. શુદ્ધ સ્વરૂપ જ, નિર્મળ સ્વરૂપ જે છે એ તો આનંદનો પિંડ છે, સુખનો સાગર છે, જ્ઞાનનો દરિયો છે, એમાં તો બધું ભર્યું પડ્યું છે, પણ એની પ્રાપ્તિ એને પર્યાયમાં નથી થઈ, એટલા માટે એ અનંત કાળથી એ રખડે છે. કોઈને પ્રશ્ન થાય કે તમે કહો છો કે અનાદિથી શુદ્ધ છે, છતાં તો પછી દુઃખી કેમ છે, તો એ પ્રશ્નનો જવાબ પણ અહીંયા જ આમાંથી જ આપણને પ્રાપ્ત થાય છે કે એને પર્યાયમાં એની પ્રાપ્તિ નથી થઈ, એની દશામાં એને એ પ્રાપ્ત નથી થયું. એની દશા કેવી છે? એની દશા ચાર ગતિમાં રખડવારૂપ અત્યારે વર્તમાનમાં દશા છે, એટલે એ દશાને આપણે સંસારી અવસ્થા કહીએ, સંસારી દશા કહીએ, અને પેલી દશા જે છે તે નિર્મળ દશા, શુદ્ધ દશા, સિદ્ધની દશા છે. એટલે બે પર્યાય છે, એક સિદ્ધની પર્યાય છે અને એક સંસારી પર્યાય છે. એ સંસારી પર્યાય જે છે એ અત્યારે વર્તમાનમાં છે આપણને, અને આપણે સિદ્ધની પર્યાયને પ્રગટ કરવાની છે. એવી સિદ્ધની પર્યાયને પ્રગટ કરવા માટે, એવી સિદ્ધની પર્યાયને પ્રગટ કરવા માટે શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન, અને શુદ્ધ સ્વરૂપનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે એને આપણે કોઈની સાથે મેળવવું હોય તો આપણે માટે સિદ્ધ ભગવાન છે. સિદ્ધ ભગવાનનું જેવું સ્વરૂપ છે એવું જ શુદ્ધ આત્માનું સ્વરૂપ છે, એમ આપણે મેળવણી કરીએ છીએ. અને એટલા માટે આપણે જેમણે એવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું છે એમના પ્રત્યે આપણને અહોભાવ આવે છે કે તમે આવું શુદ્ધ સ્વરૂપ પ્રગટ કર્યું અને એવું અમારે કરવાનું બાકી છે, તમે આવો પુરુષાર્થ કર્યો અને અમે હજી એવો પુરુષાર્થ નથી કર્યો, અમે હજી રખડીએ છીએ, એટલે એમના તરફ એવો અહોભાવ, પૂજ્ય ભાવ આવે છે, ભક્તિનો વિનયનો ભાવ આવે છે, એટલે આપણે એમને નમસ્કાર કરીએ છીએ, જુદા જુદા પ્રકારે નમસ્કાર કરીએ છીએ. અને એટલે એ જ પ્રમાણે અહીંયા એવા નમસ્કાર અહીંયા કુનકુંદાચાર્ય ભગવાને પણ કર્યા છે, એવા નમસ્કાર અહીંયા કુનકુંદાચાર્ય ભગવાને પણ આ ગ્રંથની શરૂઆતમાં કર્યા છે. તો આજે અહીંયા સુધી આપણે સ્વાધ્યાય અહીંયા રાખીએ છીએ આપણે, એટલે અહીંયા આપણે ભાવાર્થ અહીંયા પૂરો કર્યો. આ ગ્રંથના અભિધેય સંબંધ પ્રયોજન તો પ્રગટ જ છે. શુદ્ધાત્માનું સ્વરૂપ તે અભિધેય છે, તેના વાચક આ ગ્રંથમાં શબ્દો છે તેમનો, અને શુદ્ધ આત્માનો વાચ્ય વાચક રૂપ સંબંધ છે, એ સંબંધ તે સંબંધ છે, અને શુદ્ધ આત્માના સ્વરૂપની પ્રાપ્તિ થવી તે પ્રયોજન છે. એમ આ પ્રથમ ગાથામાં સમયનું પ્રાભુત કહેવાની પ્રતિજ્ઞા કરી, ત્યાં હવે એ આકાંક્ષા થાય કે સમય એટલે શું. આ બધું સમયનું પ્રાભૃત કહેવાની પ્રતિજ્ઞા આચાર્ય ભગવાને કરી છે ત્યારે હવે એમ આકાંક્ષા થાય છે કે સમય એટલે શું. તેથી હવે પહેલા સમયને જ કહે છે. તો હવે બીજી ગાથાની અંદર સમયને કઈ રીતે આચાર્ય ભગવાન કહે છે એ આપણે જાણીશું. આજના સ્વાધ્યાય સંબંધી કોઈ પ્રશ્ન હોય તો આપણે લઈએ. બધાને મારી એક વિનંતી છે કે આ સ્વાધ્યાય કરો ત્યારે માત્ર જાણવા માટે કરો, કે આ સ્વાધ્યાય પૂરો થાય એટલે બંધ કરીને બેસી જાઓ એમ નહીં કરશો. જે કંઈ જે વાત પણ યાદ રહી હોય એ વાતને ફરી પાછું એનો વિચાર કરો, એમાં મનન મંથન ચિંતન કરો, અને એવું મનન મંથન ચિંતન ન થતું હોય તો જેટલા પણ શબ્દો જે કંઈ યાદ રહેવું હોય એને પુસ્તક ખોલીને કોમ્પ્યુટરમાંથી કે જે રીતે પુસ્તક હોય એ રીતે એ પુસ્તકને ખોલીને એમાંથી ફરી પાછો એના વિશેનો અભ્યાસ કરવો જોઈએ. પ્રવચન રત્નાકરમાં ગુરુદેવના પ્રવચનો 18મી વખતના નો એમાં એ સાર રૂપ આપવામાં આવ્યો છે, એટલે શબ્દશઃ પ્રવચન નથી લેવામાં આવ્યું, પણ બધું જ એમાં લેવામાં આવ્યું છે. એમાં કોઈ વસ્તુ કાઢી નાખવામાં નથી આવી અને બહુ વ્યવસ્થિત રીતે બહુ સરસ રીતે સંકલન કરવામાં આવ્યું છે. જ્યારે સમયસાર સિદ્ધિ છે એની અંદર 19મી વખતના પ્રવચન જે છે એ શબ્દશઃ લખવામાં આવ્યા છે, એટલે બેમાંથી ગમે તેનો અથવા બને તો શક્ય હોય તો બંનેનો અભ્યાસ કરવો. એના કરતાં પણ જો વધારે સારી વસ્તુ જો તમને કહું, ઉત્કૃષ્ટ વસ્તુ તો મારી દ્રષ્ટિએ તો એ છે કે ગુરુદેવના પ્રવચન સાંભળવા. એમની વાણી અદભુત છે, એ ભાવિ તીર્થંકરની વાણી છે, એ અંતરમાંથી જે આવતી હતી એ અસ્ખલિત પ્રવાહ રૂપે આવતી હતી. એમાં ક્યારેય કોઈ દિવસ ગુરુદેવને શબ્દો માટે થઈને રોકાવું પડ્યું હોય કે કોઈ શબ્દ ફેરવવા પડ્યા હોય એવું મને યાદ નથી આવતું. મેં જેટલા પ્રવચન સાંભળ્યા છે, મેં લગભગ આશરે 4000 જેટલા પ્રવચન સાંભળ્યા, એટલે કેટલાક રિપીટ કર્યા, પણ ક્યારેય એવું નથી બન્યું કે ગુરુદેવને ક્યારેય કોઈ રીતે કે એમાં વાણીમાં કંઈ તકલીફ પડી હોય કે એમાં ભાવ કે અર્થ સમજવામાં ગયા હોય, એવું થયું નથી. એક જ ગાથા ઉપર આજે પ્રવચન આપે, પછી કાલે ફરી પાછું આપે, પછી પરમ દિવસે એમ કે આજે તો બધા ભાવનગરથી રાજકોટની આ બધા આવ્યા છે અને આ ગાથા તો બહુ મહત્વની છે, તો બધાએ વિનંતી કરી કે હવે આ ગાથા ફરીથી રહો, એટલે ગુરુદેવ ફરીથી ત્રીજે દિવસે લે, ચોથે દિવસે પણ લે, આવું 5 દિવસ સુધી એ ગાથા લેવાઈ હોય અને 5 દિવસની અંદર ગુરુદેવે જે પ્રવચન આપ્યું હોય જુદું જુદું આવ્યું હોય અને આપણને એમ થાય કે હજી આપણને એમ કે જાણે કે દરેક પ્રવચન સાંભળ્યા જ કરીએ સાંભળ્યા જ કરીએ એવું જ લાગ્યા કરે. આ એમની એ વાણીનો એવો પ્રભાવ હતો. એટલા માટે હું તમને બધાને વિનંતી કરું છું, ખાસ આગ્રહ કરું છું કે ગુરુદેવના પ્રવચન સાંભળવા તરફ લક્ષ્ય રાખવું અને એ કરવા જેવું છે. આ જીવનમાં જો કંઈ કરવા જેવું હોય તો આ બીજું બધું નકામું સાંભળવાનું બંધ કરી અને ગુરુદેવના પ્રવચન સાંભળવા. વાંચવા એ પણ બરાબર છે, પણ વાંચવા કરતાં સાંભળવામાં જે ભાવની સ્પષ્ટતા થાય છે એટલી વાંચવામાં નહીં થાય. 19મી વખતના જે પ્રવચન જે સમયસાર સિદ્ધિ રૂપે આપ્યા છે એ પ્રવચનને તમે આખે આખું વાંચો અને એ જ પ્રવચનને તમે સાંભળો, એમાં ઘણો ફેર પડશે. કેમ કે જે રીતે અંદરથી આવે છે અને જે ભાવ અંદર આવે છે એ અપૂર્વ હોય છે. આપણે જાણીએ છીએ કે કોઈ પણ શબ્દ લખેલો હોય તો એ કઈ રીતે બોલાય છે એના ઉપર આખો ભાવનો આધાર રાખે છે. એકના એક જ શબ્દ હોય, આપણે કેમ છો બોલીએ ને તો કેમ છો માં જુદી જુદી રીતે કેમ છો બોલાય. લખેલું તો વંચાય કેમ છો, પણ કેમ છો એટલે કેમ છો તટડાવીને પણ પૂછાય કે કેમ છો, આમ કેમ છો એમ, એની પાછળનો કંઈક ખોટું કર્યું હોય એવો ભાવ હોય તો એમ, અને હસતા હસતા પણ પૂછી શકાય કે કેમ છો, અને ગંભીરતાપૂર્વક પણ પૂછી શકાય કે તમે કેમ છો, તબિયત તમારી બગડી હતી તો કેમ છે, એવા એવા ભાવમાં પણ પૂછી શકાય. એટલે તમે કઈ રીતે એ શબ્દો બોલો છો એના ઉપર આધાર રહે છે. માત્ર કેમ છો લખેલા શબ્દોમાં એ ખ્યાલ નથી આવતો કે કેવા ભાવથી બોલાયા હશે. એટલે હંમેશા જે બોલાયેલા જે શબ્દો હોય છે એમાં વધારે ભાવનો ખ્યાલ આવે છે. એટલે બોલાયેલા શબ્દોને લખાણમાં વાંચવા કરતા બોલાયેલા શબ્દોને સાંભળવા એ મહત્વનું છે. અને એ પછી સાંભળ્યા પછી આપણે એનો વિસ્તાર જે રીતે કરીએ એ વાત જુદી છે. તો આ સમયસાર સિદ્ધિ સંબંધી, પ્રવચન રત્નાકર સંબંધી અને આજના સ્વાધ્યાય સંબંધી કેટલીક વાતો આપણે કરી. હજી સુધી કોઈએ પ્રશ્ન મૂક્યો નથી તો મને લાગે છે કે આપણે સ્વાધ્યાય પૂરો કરીએ છીએ. સુખધામ બોલીએ અને સ્વાધ્યાય પૂરો કરીએ. કલ્પનાબેન સુખધામ બોલો, પ્રશ્ન છે? આ બોલો પ્રભુ. બરાબર છે. અપેક્ષા પ્રભુ, ત્યાં અપેક્ષા લેવાની. આવું તો ઘણી જગ્યાએ ઘણું આવશે. જુઓ, પર્યાયને તમને કહું કે પ્રવચન સારમાં તમે પર્યાયની વાત સાંભળશો ને તો ત્યાં પર્યાર્થિક નહીંથી પર્યાયને મહત્વ આપીને જયારે કહ્યું છે ને ત્યારે એમ કહેવામાં આવ્યું છે કે પર્યાયના ષટકારકો 6 કારક એના પોતાના. પર્યાય ના 6 કારણ જે કહીએ ને એ 6 કારણ એના પોતાના. કર્તા કર્મ બધું પર્યાય પોતે જ, ઉત્પન્ન થવાનું કારણ પણ એનું પોતાનું. પણ એમાં શું છે કે એ ત્યાં પર્યાયિક નયથી વાત કરી હોય, પર્યાયને મુખ્ય કરીને વાત કરી હોય. હવે એટલે એ જે જગ્યાએ તમે પર્યાયને લેતા હો ત્યાં એક જ અર્થ નહીં લેવાનો, અપેક્ષાને સમજવાની. આપણે અહીંયા પર્યાયની વાત એ રીતે કરતા હતા, હા હું અપેક્ષા તમને જણાવતો કે દ્રવ્ય ગુણ અને પર્યાય એટલે આત્માનું સ્વરૂપ આપણે જે ત્રણ કહીએ છીએ ને એ વાત આપણે આત્માના સ્વરૂપનો જયારે વિચાર કરીએ ભેદ કરીને કરીએ છીએ ત્યારે એ ભેદરૂપ શ્રદ્ધા છે. એ ભેદરૂપ શ્રદ્ધા થઈ, દ્રવ્ય ગુણ અને પર્યાય એ ભેદરૂપ શ્રદ્ધા છે. આપણે જયારે આ સમયસારનો આખો અભ્યાસ કરીશું ત્યારે આપણને એ અખંડ અને અભેદ શું છે એના તરફ લઈ જશે. સમયસાર આખો ગ્રંથ જે છે એ દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા છે એને જણાવનારો છે. અને દ્રષ્ટિના વિષય ભગવાન આત્માની જયારે વાત લેવામાં આવે ત્યારે એમાં પર્યાયને ગૌણ કરીને કહેવામાં આવે, અને પછી તો આગળ વધતા એટલે સુધી કહી દેશે કે ગૌણ એટલે કેટલી ગૌણ કરે કે જાણે પર્યાય છે જ નહીં, અભૂતાર્થ એને કહી દેશે. ના ના, તમે હજી એક જ અર્થ પકડ્યો છે. આખો વિસ્તાર સાંભળશો એટલે તમને ખ્યાલ આવશે. જો ત્રણેય વસ્તુ એક જ છે છતાં પણ એ જુદું છે, એ જ વાત આખો સમયસારમાં મુખ્ય વાત જ એ છે કે દ્રવ્ય ગુણ અને પર્યાય એવા જે ભાગ પાડવામાં આવ્યા એવા ભાગ છે જ નહીં. એ વાત આપણે અખંડ છે એક આખું સ્વરૂપ આત્માની વાત કરીએ ત્યારે એ વાત બરાબર જ છે, એ વાત એમ જ છે. પણ છતાંય જયારે દ્રષ્ટિનો વિષય એક નયની વાત કરશે ને, જયારે એક જ નયથી બતાવવું છે, દ્રવ્યાર્થિક નયથી, શુદ્ધ દ્રવ્યાર્થિક નયથી આત્માના સ્વરૂપને દર્શાવશે, ત્યાં એ પર્યાયને પણ કાઢી નાખે છે કે પર્યાય છે જ નહીં, માત્ર ધ્રુવ જ છે અને એના તરફ દ્રષ્ટિ કરવી. જો એમાં પર્યાય લેવામાં આવે તો પર્યાય ક્ષણિક છે તો દ્રષ્ટિ ત્યાં સ્થિર થશે નહીં. દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા, એમાં માત્ર ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવાની, ધ્રુવ તરફ ઢળવાનું, એમાં પેલી શુદ્ધ નિર્મળ પર્યાય જે છે એની, એના તરફ પણ દ્રષ્ટિ નહીં કરવાની. આવી વાત આવશે કેમ કે દ્રષ્ટિનો વિષય જે છે ત્રિકાળ ત્રણેય કાળ જે રહેવા વાળું એ શુદ્ધ તત્વ જે છે તે ધ્રુવ છે, પર્યાય નથી. એટલે જો તમે દ્રષ્ટિનો વિષયને લો તો દ્રષ્ટિનો વિષય એવો હોવો જોઈએ કે જે એક સરખો ત્રણેય કાળ શુદ્ધ નિર્મળ રહેતો હોય એ જ હોઈ શકે. જે બદલાતું હોય એ બદલાતો અંશ જે છે એના તરફ તમે દ્રષ્ટિ કરી અને સ્થિરતા કરી શકતા નથી. એટલે બદલાતો અંશ જે છે એ પર્યાય છે, બદલાતો અંશ જે છે. હા, આ બધું અનેકાંત, બરાબર પ્રભુ, તમે બરાબર સમજાવ્યો, બરાબર. આ બધું અનેકાંત, કઈ અપેક્ષા ત્યાં લાગુ પાડવી, જ્યાં જ્યાં જે અપેક્ષા હોય એ પ્રમાણે એને સમજવાના, બરાબર છે. એટલે અહીંયા આજે આપણે વિચાર જે કરતા હતા એ વાત કરતા હતા કે આપણે કઈ રીતે જાણીએ છીએ. તો કે આપણે જે જાણીએ છીએ એ જાણવાની ક્રિયા થઈ, જ્ઞાન ક્રિયા થઈ ને, જ્ઞપ્તિ ક્રિયા કહેવાય, એને જ્ઞપ્તિ ક્રિયા કહીએ આપણે. તો જ્ઞપ્તિ ક્રિયા જે થઈ એ વખતે આપણે જ્ઞાન કરીએ છીએ. હવે કંઈ પણ ક્રિયા થાય એટલે એનું હંમેશા પરિણામ આવે, એનું પરિણામ આવે, બરાબર છે. એ પર્યાય કહેવાય, બરાબર. એટલે એ પર્યાયમાં શું પરિણામ શું આવ્યું, તો પેલું જાણપણું થયું એ પરિણામ, બરાબર. એટલે એ જાણપણું કોનું થયું, તો કે જો વિભાવ ભાવે જો એ વર્તતો હોય તો એ અન્યનું જાણપણું કરે છે, પરનું જાણપણું કરે. અને જો સ્વભાવ ભાવે પરિણમે તો એ પોતાના સ્વરૂપનું જાણપણું કરે. એટલે બંને પર્યાય છે તો જ્ઞાનની પર્યાય, એ પર્યાય તો જ્ઞાનની જ છે. પણ પેલી બહારના જાણે છે અને બહારમાં જાણે છે ત્યારે પછી આગળ આવશે, પણ ત્યારે પણ એ ખરેખર તો કોને જાણે છે, એ પર પદાર્થને નથી જાણતી, પણ એ પોતે પોતાને જ જાણે છે, એ પોતાના જ્ઞાનની જ પર્યાય છે. એ બધી વધારે સૂક્ષ્મ વાતો પ્રભુજી આગળ આવશે, આપણે ત્યારે લઈશું. પણ આજે જે પર્યાયને અને આપણે ધ્રુવને જુદા પાડીને સમજાવવું એ હતું કે એ જાણનાર કોણ છે અને કેવી રીતે જણાય છે, એ જ્ઞપ્તિ ક્રિયામાં આપણને શું જણાય છે. જે જણાય છે એ ધ્યેય છે. આપણે અભિધ્યેય શબ્દ ઉપરથી એમાં આગળ વધ્યા હતા. આપણે અભિધ્યેય શબ્દ આવ્યો ને પ્રભુ, કે ધ્યેય આપણું શું છે, તો આપણે એમ કહી દઈએ કે આત્મા છે. તો પછી તમે જે રીતે લો કે આત્મા એટલે દ્રવ્ય ગુણને પર્યાય એ આપણું ધ્યેય છે, એ વાતથી આત્મામાં નહીં જવાય. આત્મામાં જવા માટે
તમારે હજી વધારે એમાં સૂક્ષ્મતા કરવી પડશે, જેને કહીએ આપણે કે નેરો ડાઉન કરતા જોવું પડશે કે હવે હજી આગળ તો શું, તો પછી કે પર્યાય પણ નહીં, કંઈ જુદું નહીં, એકમાત્ર ધ્રુવ તરફ દ્રષ્ટિ કરવી છે જે બદલાતું નથી. અને એ તરફ દ્રષ્ટિ કરો છો તો એ દ્રષ્ટિ કરવાની જે પ્રક્રિયા છે એ જે થાય છે એમાં એ પર્યાય જ કરી રહી છે, કે તમારા જ્ઞાનની પર્યાય જ તમારા ધ્રુવને જાણે છે. એટલે એ તો એકમાં આવી તો ગયા. આપણે એમાં એ પર્યાય આવે જ છે, પર્યાય કોઈ દિવસ ન હોય એવું તો બનતું જ નથી, પર્યાય વિનાનું દ્રવ્ય ન હોય, બરાબર છે ને? એટલે એ વખતે પણ પર્યાય તો રહે જ છે, પણ દ્રષ્ટિનો વિષય આપણે જેના તરફ લક્ષ કરવું છે એ આપણું ધ્યેય છે. અને ધ્યેયની આપણે સૂક્ષ્મતા એમાં લીધી, અભિધ્યેય શબ્દમાં જે એ અભિધ્યેય શબ્દ તો ગ્રંથને માટે થઈને હતું કે ગ્રંથમાં શું ધ્યેય છે, તો આપણે ગ્રંથના ધ્યેય ઉપરથી આપણે આગળ વધી અને એના વધારે સૂક્ષ્મતામાં ગયા, બરાબર છે? હા બોલો. જો હા બરાબર છે, ધ્રુવ તરફ, બરાબર બરાબર છે, એમ જ છે. ધ્યાન કરવાનું કોનું હોય? ધ્યાન કરીએ છીએ, ધ્યાન પ્રક્રિયામાં આખું ખરેખર થાય છે શું? પહેલા તો વિકલ્પ સહિત હોઈએ છીએ અને પછી વિકલ્પ રહિત દશા થાય છે, અને વિકલ્પ રહિત દશા થાય છે ત્યારે આપણા જ્ઞાનની પર્યાય એ જ્ઞાન તો કર્યા જ કરવાની છે, કેમ કે જ્ઞાન ગુણ છે, એનું પરિણમન થાય જ છે. કોઈ એવો કાળ નથી કે ગુણોનું પરિણમન ન થતું હોય, પર્યાય ન થતી હોય, એવો એક પણ સમય ન હોય. તો જ્ઞાન ગુણને આપણે લઈએ છીએ, બીજા ગુણની વાત હમણાં નથી કરતા. તો જ્ઞાન ગુણની પર્યાય જે છે એ બધા ગુણને, બધી પર્યાયોને જાણનારી છે. એટલે ધ્યાનમાં પણ એ જ્ઞાન ગુણનું જે પરિણમન છે એની મુખ્યતાથી વાત કરવામાં આવે છે. તો કે એ શું કરે છે, જ્ઞાન ગુણનું જે પરિણમન જે થાય છે એટલે એ જાણવાની ક્રિયા જે થાય છે એ શું કરે છે? તો કે પોતે પોતાના આત્માને જાણે છે, પોતાના આત્માને જાણે છે. ત્યાં કોઈને એમ લાગે કે બે વાત થઈ ગઈ, પોતે જુદો છે, ના એમ નથી, એની જ પર્યાય એને પોતાને જાણે છે. જ્ઞાનની પર્યાય જ્ઞાનને જ જાણે છે, આત્માને જાણે છે. એટલે કે આત્માનું સ્વરૂપ તો જ્ઞાન સ્વરૂપ છે, આત્માના દરેકે દરેક પ્રદેશમાં જ્ઞાન તો ગુણ તો રહેલો જ છે. એટલે આત્માની પર્યાય એ જ્ઞાનને જાણે છે. એટલે જ્ઞાનની પર્યાય જ્ઞાનને જાણે છે, એમ કહીએ કે જ્ઞાનની પર્યાય એ પોતે જ્ઞાન રૂપે પરિણમી જાય છે, પોતે જ્ઞાન છે એમ એ પરિણમી જાય છે. એટલે એ વાતને આપણે દ્વૈતને બદલે અદ્વૈત કહીએ છીએ. એમાં બે પણ નથી રહેતું, આપણે કહીએ છીએ કે એમાં દ્વૈત નથી, જે વાત આજે પણ મેં લીધી એ દ્વૈત નથી રહેતો. એનો અર્થ એ થાય છે કે એમાં એ પોતે એક ભાવે એકત્વ રૂપે પરિણમી જાય છે, પોતે જ્ઞાન સ્વભાવી છે અને એવા જ્ઞાન સ્વભાવ રૂપે પોતે જ પરિણમી જાય છે. એ ધ્યાનની દશા છે, એ સાચી ધ્યાનની દશા છે. જાણન એ ત્યાં સુધી જાણવું છે એ આપણે એ ક્રિયા રૂપે રહ્યું, અને જાણન જાણવાની ક્રિયા, હું આત્માને જાણવું, એ બધું જે છે એ ત્યાં સુધી બધો વિકલ્પ છે. હું જાણું છું એમ શબ્દો છે ત્યાં સુધી પણ બધો વિકલ્પ જ છે. ખરેખર જયારે એને એ જણાય છે ત્યારે એ એક રૂપ થઈ જાય છે, બે પણ રહેતું જ નથી. એ પર્યાય એ પોતે એ જ્ઞાનને જાણનારી છે, જ્ઞાનની પર્યાય જ્ઞાનને જાણે છે. હવે આમાં બીજું છે કે જયારે તમારે આત્મામાં જવું હોય તો અનેક પ્રકારે તમારે આત્માને પકડાય એવી બધી ઘણી બધી રીત છે. અને એક વખત આપણે એમ કહ્યું હતું કે તું તારા જ્ઞાયકને તું તારું જ્ઞેય બનાવ ને, તું જ્ઞાયક છો તો જ્ઞાયકને જ્ઞેય બનાવ ને. આ વાત ઉપર આપણે એક વખત વિસ્તાર કર્યો હતો, એ વાત કેટલાકને બેસી ગઈ, બહુ મગજમાં બેસી ગઈ, હા આ વાત તો બહુ સ્પષ્ટ છે. હવે જ્ઞેય બનાવ એટલે જ્ઞેય કોણ છે? જેને જાણીએ છીએ એ જ્ઞેય છે. જાણવાની ક્રિયામાં જે જણાય એ જ્ઞેય કહેવાય, જ્ઞાનમાં જે જણાય એને આપણે જ્ઞેય કહીએ છીએ, બરાબર છે? જાણવું એ ક્રિયા છે, એટલે જાણવાની ક્રિયા, એટલે જાણન ક્રિયા એ ક્રિયા થઈ. એ જાણન ક્રિયાની અંદર તું બીજા બધાને જાણે એને બદલે તું તારા આત્માને જાણે, એટલે આત્માને જ્ઞેય બનાવ. બીજું બધું કોઈ જ્ઞેય છે જ નહીં, તું એ વાત ભૂલી જા કે જગતમાં બીજું કંઈ જ્ઞેય છે એ વાત ભૂલી જાય. અને એકમાત્ર જ્ઞેય એ તારો આત્મા જ છે, એટલે જ્ઞાયક જે તારો સ્વભાવ છે એ જ્ઞાયક છે, એને તું જ્ઞેય બનાવ અને પરિણમી જા.
સુખધામ બોલી અને સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રકાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે